પ્રકરણ 11 સંદેહ નિવારણી.
સ્વામી, મને એક સંદેહ છે, તે હું તમને પૂછી શકું?
હું તમને પૂછી શકું? એમ શા માટે બોલો છો?
કેટલાક લોકો બ્રહ્મને અસ્થિ, ભાતી, પ્રિયમ તરીકે વર્ણવે છે, એનો અર્થ શું થાય છે? આનો કે અસ્થિ, ભાતી, પ્રિયમનો બ્રહ્મની સાથે કેવો સંબંધ છે?
તમને સંદેહ છે? અસ્થિ એટલે જેનું અસ્તિત્વ છે, ભાતિ એટલે જે પ્રકાશે છે, પ્રિય એટલે અલબત્ત તમે જાણો છો. શું તમે નથી જાણતા? આનંદ આપનાર, ઈચ્છવા યોગ્ય, સંતોષ આપવાને શક્તિમાન, તમને જે સગળું પ્રિય હોય તે બ્રહ્મ છે. જો તમે પ્યારથી એક કૂતરાને ચાહો તો તે કૂતરો પણ બ્રહ્મ છે. કૂતરાને નામ અને રૂપ છે. જો તમે તમારા નામ અને રૂપને અને તેના નામ અને રૂપને દૂર કરો તો પછી બ્રહ્મ એકલો જ બાકી રહે. નામ અને રૂપ એ ભૂતકાળની અડચણો કે ભૂત પ્રતિબંધ છે. નામ અને રૂપની ગેરહાજરી એ બ્રહ્મ છે. અનેક નામ અને રૂપમાં સ્વાભાવિક માત્ર એક જ બ્રહ્મ છે. તમારે સૌથી પહેલાં તેનું અસ્તિત્વ કે હોવાપણું પીછાણવાનું છે. તે અસ્તિત્વ કે હોવાપણું એ અસ્થિ છે. જાણનારનું જ્ઞાન ભાતિ છે. અતિશય તેજ, ચકચકી શોભા પણ બ્રહ્મ જ છે. તેને જોવાની, તેનો અનુભવ કરવાની અને તેની ખોજ કરવાની આતુરતા હોય છે. શું આતુરતા નથી હોતી? તે પ્રિયતમ, આકર્ષણ, મોહને લીધે છે. પ્રિય શિષ્ય, આ ત્રણ અર્થાત અસ્થિ, ભાતિ, પ્રિયમ બ્રહ્મના મૂળના કે પાયાના વિશેષ લક્ષણો છે.
તો પછી લોકો સચ્ચિદાનંદની વાત કરે છે, તે શું છે?
તે પોતે સત ચિત્ત આનંદ તરીકે ઓળખાય છે, કારણ કે તેનો સ્વભાવ અસ્થિ, ભાતિ, પ્રિયમ છે.
સ્વામી, પ્રિયતા, પ્રિયમ પણ તેનો સ્વભાવ છે. તે કારણે દરેક વસ્તુ પ્રિય હોવી ન જોઈએ, પરંતુ વીછી, સર્પ અને જંગલી પ્રાણીઓ પ્રેમ આકર્ષી કે પામી શકતા નથી.
તમે ભલે તેમને ન ચાહો, પરંતુ તેઓ એકબીજાને ચાહે છે. શું તે નથી ચાહતા? એક ચોરને બીજો ચોર ગમે છે, એક ભક્તને બીજો ભક્ત ગમે છે. દરેક પોતાની જાતને ચાહે છે.
સ્વામી, હું આ બધું સ્પષ્ટપણે સમજતો નથી. આધુનિક દુનિયામાંથી અસ્થિ, ભાતિ, પ્રિયમ વિશે જો કોઈ ઉદાહરણ હોય તો તે મને કહો.
પ્રિય શિષ્ય, જો કોઈ હોય તો એમ શા માટે કહો છો? જ્યારે બધું જ બ્રહ્મ છે ત્યારે તેનું ઉદાહરણ ન હોય એવી વસ્તુ કઈ જગ્યાએ છે? તમે ચિત્ર જોવા જાઓ છો. ચિત્રનું અસ્તિત્વ પડદા ઉપર છે. તે પડદાને વળગી રહે છે. તે છે, તે અસ્થિ છે. તેને કે ચિત્રને કોણ જુએ છે અને સમજે છે? તમે. તેથી તે ભાતી છે. પ્રિય અને ચાહવા યોગ્ય નામો અને રૂપો આવે છે અને જાય છે. જો તમે તેમનાથી ભ્રમિત થયા સિવાય તેમને બાજુએ મૂકો તો પણ પડદાનું અસ્તિત્વ હંમેશા છે જ. અહીં એક મુદ્દાની નોંધ લેવાની જરૂર છે. યંત્રના ઓરડાની દિવાલમાંના એક નાના ચીરામાં થઈને બહાર નીકળતા પ્રકાશના કિરણ વડે ચિત્રો પડદા ઉપર પડે છે. પરંતુ જો પ્રકાશનું તે કિરણ તે ચીરા કે કાપમાંથી મર્યાદામાંથી છટકી જઈને તે કાપડમાંથી આવવાને બદલે આખા ઓરડામાંથી આવે તો ચિત્રો દેખાશે નહીં. પડદો સંપૂર્ણપણે પ્રકાશથી છવાઈ જશે. તે જ પ્રમાણે દુનિયાને પણ મનુષ્યના મગજરૂપી કાપડમાંથી જોવામાં આવે તો અનેક ગણી રંગેબેરંગી સૃષ્ટિ જણાશે. જો આત્મજ્ઞાનના પ્રકાશનો પ્રવાહ વહેવડાવીને તમે તેને આત્મા દ્વારા જોશો તો તે એક અમર્યાદિત પ્રકાશ હશે અને કોઈ પણ વ્યક્તિગત ચિત્ર જણાશે. કહેવાનો મતલબ એ છે કે બધું જ એક અવિભાજ્ય બ્રહ્મ તરીકે જણાશે. તમને કંઈ સમજ પડે છે?
સ્વામી, હું તે સ્પષ્ટપણે સમજું છું. ભૂતકાળની હરકતો, પ્રતિબંધોનો અર્થ શું થાય છે તે હવે હું સમજું છું. વર્તમાનકાળની અડચણો કે પ્રતિબંધો શું છે?
બહુ સારું, તે હું તમને કહીશ. વર્તમાનકાળની અડચણો કે પ્રતિબંધો ચાર પ્રકારની છે. એક, ઇન્દ્રિય વસ્તુઓ ઉપરની પ્રીતિ. બે, તિરસ્કાર યુક્ત ટીકા. ત્રણ, મંદ બુદ્ધિ. અને ચાર, બેવકૂફી ભરેલા અહંકારી ખ્યાલ કે વિચાર. પહેલો પ્રકાર ઇન્દ્રિયોને આકર્ષિત કરનાર વસ્તુઓ પરની હલકા પ્રકારની પ્રીતિનું કારણ છે. બીજો પ્રકાર મનુષ્યોને ગુરુ શિક્ષણ કે બોધમાંથી ખોટા અર્થો તારવતા બનાવે છે. ત્રીજો પ્રકાર ગૂંચવાડો ઉત્પન્ન કરે છે, કારણ કે ગુરુએ સમજાવેલી વસ્તુ બિલકુલ સમજાયેલી હોતી નથી. છેલ્લો એટલે કે ચોથો પ્રકાર, મનુષ્યને ભૂલથી શરીર અને ઇન્દ્રિયોને આત્મા માની લઈને પોતે મહાન વિદ્વાન, પંડિત અથવા તપસ્વી છે એવી લાગણી સેવતો કરે છે.
અને ભવિષ્યકાળની અડચણો કે પ્રતિબંધો,
અરે તેઓ હંમેશા પાપી કૃત્યો દ્વારા જ આવે છે. તેઓ અચાનક આવીને અડચણ પેદા કરે છે.
તો સ્વામી, અમારે તેમનો સામનો શી રીતે કરવો?
તે બધાને માટે શક્ય નથી. ઈચ્છા રાખનાર માણસ કેટલેક અંશે પાસે આવતું અનિષ્ટ અને તેના મૂળ કે ઉગમથી મોહિત થઈ શકે છે. તે અનિષ્ટ દયારૂપી જામો પહેરનારી યા દયાનો સ્વાંગ સજનારી ઈચ્છા ઉત્પન્ન કરે છે. ત્યારે તમારે તેને ભવિષ્યની અડચણ તરીકે ઓળખવું જોઈએ. એક જિંદગીના પ્રયત્નને પરિણામે અગાઉથી આના જેવી ચેતવણી પામવી મુશ્કેલ છે. આ કેળવણી પ્રાપ્ત કરવા માટે ઘણા ઘણા જન્મ લેવા પડે.
પરંતુ આ પ્રમાણે શીખ્યા હોય એવો કોઈ મનુષ્ય છે?
એવા લોકો છે. ધર્મશાસ્ત્રો ભરત અને વસુદેવને માટે કહે છે. ભરતે બે અથવા ત્રણ જન્મ લીધા હતા, વસુદેવે એક વખત જન્મ લેવો પડ્યો હતો.
એનો અર્થ એવો થાય છે કે આ ત્રણ અડચણોને ઘણા અવતાર લીધા સિવાય જીતી શકાતી નથી. આ બધું માથાકૂટ વિના આપણે સફળ નહીં થઈ શકીએ.
કેમ? ઈચ્છા રાખનાર જિજ્ઞાસુ આ ત્રણેયના ઉપર અક્કલ દોડાવીને તેમનાથી ચિંતા પામવામાંથી બચી શકે છે, નહીં તો તે માટે ઘણા અવતાર લેવા પડે.
સ્વામી, વર્તમાન કાળની અડચણો પર શી રીતે વિજય મેળવવો?
આ માટેની પણ એક રીત છે, કર્મ. યોગ્ય કે ઉચિત કર્મ દ્વારા જીતી ન શકાય એવી કોઈ પણ અડચણ નથી. ઇન્દ્રિય વસ્તુઓની પ્રીતિ કે મોહ, સમ, દમ, ઉપરીત અને તિતિક્ષાર્થી પવિત્રતા, પોતાની જાત પરનો કાબૂ, ઈચ્છા રહિતપણું અને સહનશક્તિ કેળવીને તે દૂર કરી શકાય. સાંભળેલી વસ્તુ ઉપર સતત ચિંતન તિરસ્કારયુક્ત ટીકા કરવાની ટેવનો નાશ કરશે અને બેવકૂફી ભરેલો અહંકારી ખ્યાલ કે વિચારનો મનુષ્ય જે શિક્ષણ મેળવે છે તે દ્વારા નાશ થશે.
આ બધામાં નિપુણતા મેળવવી એ દરેક મનુષ્ય માટે અશક્ય લાગે છે. સૌને ખાતર તેને સહેલું બનાવવા માટે કયું અગત્યનું છે?
પ્રિય શિષ્ય, એક વસ્તુને જાણવા માટે વિજ્ઞાન જરૂરી છે. અજ્ઞાન મનુષ્યને અણસમજુ બનાવે છે. શું તમે તે નથી જાણતા?
આ વિજ્ઞાન અને આ અજ્ઞાન વિશે ઘણા લોકો ઘણી વસ્તુ કહે છે. તે બંનેની પાછળ પાયાની વસ્તુ શી છે તે મને કહો.
હવે તમે સૌથી પ્રથમ પગથિયે આવ્યા છો. અજ્ઞાન એ બાહ્ય વસ્તુ સાથે સંબંધ ધરાવનાર માનસિક વલણ છે અને વિજ્ઞાન એ આંતરિક વિષય સાથે સંબંધ ધરાવનાર માનસિક વલણ છે. અજ્ઞાન એ મન અને ચિત્ત તરીકે પણ ઓળખાય છે. જ્યારે પ્રવૃત્તિ અને માનસિક વલણ અંદરની બાજુએ વળાંક લે છે ત્યારે તેઓ બુદ્ધિ અને અંતઃકરણ કહેવાય છે.
કેટલાક કહે છે કે જ્ઞાનીને ફક્ત બે વસ્તુ હશે, એક બીજી દુનિયા પ્રાપ્ત કરવાની ઈચ્છા અને બીજી ભૂતકાળના કર્મોનો બોજો. શું તે ખરું છે?
જ્ઞાની અને અજ્ઞાની બંનેને ઈચ્છા, અનિચ્છા, બીજી દુનિયા માટેની ઈચ્છા અને ભૂતકાળના કર્મોનો બોજ એ સઘળા એક સરખા પ્રમાણમાં હશે. તેમના અનુભવ પણ સરખા પ્રમાણમાં હશે. ફક્ત જ્ઞાનીને તે પોતે કરતા છે એવું ભાન હશે નહીં, અજ્ઞાનીને તે પોતે કરતા છે એવું ભાન હોય છે અને તેથી તે બંધનમાં પડે છે. જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે આ તફાવત છે એ હું તમને કહી ચૂક્યો છું. શું હું નથી કહી ચૂક્યો કે મનુષ્યને માટે મન જ બંધન અને મોક્ષનું કારણ છે? મન એવમ મનુષ્યાણમ કારણમ બંધ મોક્ષયો.
લોકો મન મન કહ્યા કરે છે, તે શું છે? તેનું સ્વરૂપ શું છે?
જ્ઞાન, સમજ કે બુદ્ધિ એ તેનું સ્વરૂપ છે. જો તમે તે જ્ઞાનનો પાયો કે મૂળ જાણો તો તમને બિલકુલ બંધન થશે જ નહીં.
તે ત્યારે તે પાયો કે મૂળ શું છે?
જેને તમે હું તરીકે ગણો છો તે તેનો પાયો છે. હુંની શોધ કરતા જો તમે તે હુંની સ્થિતિમાં હો, ગમે તેટલા ગણી સમજો આવે અથવા ન આવે, તે છતાં તમે અસર પામ્યા વિનાના રહેશો.
ખરું, તે ઘણું સારું છે. સ્વામી, કૃપા કરી આ બધાને અમારા મગજમાં દાખલ કરો કે જેથી કરીને અમે અમારી જિંદગીનો હેતુ સમજીએ. સ્વામી, હું રજા લઈશ.
આનંદથી જાઓ અને મોડેથી આવજો. મારા આશીર્વાદ સાથે લેતા જાઓ.